31 રાજમહાલયના ચોકમાં ભદ્રાક્ષે નગરસભાની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવી દીધી. વ્યાસપીઠ પર મહારાજ વિશ્વરથનું સિંહાસન ઊંચું હતું. તેમની પાછળ રાજમાતાની બેઠક હતી. મહારાજની બાજુમાં જરા નીચી વિશાળ વ્યાસપીઠ પર રાજપુરુષો અને શ્રેષ્ઠીઓને બેસવાની સગવડ હતી. સામે ચોગાનમાં કાન્યકુબજનો સમગ્ર જન સમુદાય બેસી શકે એટલા પાથરણા નાખ્યા હતા. નગરજનોના પાથરણાની પાછળ દસ્યુઓને પૂરવા મોટા પાંજરા ગોઠવી રાખ્યા હતા. મહારાજને સોલો ચડે ત્યારે છેલ્લી ઘડીએ દોડાદોડી ન કરવી પડે તે માટે ફરતું પિંજરું પણ સૌની પાછળ તૈયાર રાખ્યું હતું. ચોકને છેડે સૈનિકો ખુલ્લી તલવારે ઊભા રહેવાના હતા. 10 વર્ષ પછી મળતી નગરસભા લોકોના મનમાં અવનવા વિચારો પ્રેરતી હતી. 10 વર્ષ પહેલાના કિશોર આજે નાગરિક હતા. સેનાપતિ ભદ્રાક્ષનો કડક આદેશ હતો એટલે નગરજનો અરુણોદય પહેલાથી રાજમહાલયના ચોકમાં ઉભરાવા લાગ્યા. ઝપાટા બંધ મેદાન ભરાઈ ગયું. વચ્ચે થોડી ખુલ્લી જગ્યા અને ચાલવાની કેડી સિવાય રાજમહાલયનું પ્રાંગણ માનવીથી ઉભરાઈ ગયું. જ્યાં નજર નાખીએ ત્યાં માનવીના માથા સિવાય બીજું ભાગ્ય જ દેખાતું. આમ છતાંય 10 વર્ષ પહેલાંની નગરસભામાં પ્રજાજનોનો જે સ્વયંભૂ ઉત્સાહ હતો તેનો આ પ્રસંગે અભાવ હતો. ભાગ્યે જ કોઈ આ સભામાં બની ઠરીને આવ્યું હતું. નરિષ્ઠ લોકોને મેરા જેવી નહોતી લાગી. લોકો આવીને શાંતિપૂર્વક બેસી જતા હતા. વિરાટ માનવ મેદની એકત્ર થાય ત્યાં એક પ્રકારનો ગણગણાટ ગુંજ્યા કરે છે તેના પણ આ સભામાં અભાવ હતો. બહારથી પકડી લાવીને દસ્યુઓના શિકારની રમત થાય તેમાં લોકોને વાંધો નહોતો, પરંતુ વર્ષોથી પોતાના ઘરના ગોલાપા કરતા દસ્યુઓને રાજાના તરંગ ખાતર હણવાની વાત તેને ગમી નહોતી. જે લોકોના દાસ મરશે તેમને કોઈ પ્રકારનું વળતર આપશે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા કરતું નહોતું. ભદ્રાક્ષે એવી ધાક ફેલાવી હતી કે ખુલ્લામાં એ વિશે કોઈને પૂછી શકાય તેમ નહોતું, પણ સૌના મનમાં એ પ્રશ્ન અવશ્ય ઘોરાતો હતો. સારાએ કાન્યકુંભજનું વાતાવરણ રહસ્યમય બની ગયું હતું. પરિણામે નગરસભા માટે લોકોમાં સ્વાભાવિક ઉલ્લાસ નહોતો. આવવું પડ્યું એટલે તેઓ નરિષ્ઠમાં હાજર હતા. શું થશે તેની વાટ જોતા સૌ શાંતિપૂર્વક બેઠા હતા. મેદનીની આ શાંતિ પણ અકળાવનારી લાગતી હતી, કારણ કે એની પાછળ શિસ્ત નહીં ભયને આશંકા હતા. ભય માનવીને સદાય અકરાવે છે. નગરજનો જેમ ચોકમાં બેસતા ગયા તેમ દસ્યુઓ પાંજરામાં પુરાતા ગયા. પાંજરા પોતાને માટે જ હોય એટલું તેઓ સમજતા હતા. દસ્યુઓ માટે કાંઈ પાથરણા થોડા હોય. ચોક પાછળ ફરતા ઉભેલા સૈનિકો કૂતરા જેવા લાગતા હતા. આ નગરસભામાં ઉષ્મા લાગણી તરવરાટનો અભાવ ઉડીને આંખે ચડતો હતો. મેદની જામી હતી પણ એમાં પ્રાણનો અભાવ હતો. ધીમે ધીમે રાજપુરુષોને શ્રેષ્ઠીઓ આવીને વ્યાસપીઠ પર ગોઠવાવા લાગ્યા. તેઓ આવ્યા પછી થોડો ગણગણાટ શરૂ થયો. રાજપુરુષો પોતે વાતો કરતા હતા. લોકોને તેમની ઓળખાણ આપવા પૂરતો વાતચીતનો વિષય મળ્યો. શાંતિ પણ ક્યારેક અકરાવનારી હોય છે. બધા બરાબર ગોઠવાઈ ગયા ત્યારે પ્રતિહારે છડી પોકારી અને રાજમાતા સરસ્વતી તથા મહારાજ વિશ્વરથ હર્મ્યમાંથી બહાર નીકળ્યા. રાજમાતાએ શ્વેત વસ્ત્ર પરિધાન કર્યું હતું. મહારાજ વિશ્વરથ યોદ્ધાના પોશાકમાં હતા. પેમને ખભે ધનુષ્ય હતું, પાછળ ભાથામાં તીર હતા, ઊંચા સશક્ત અને ગૌવર્ણ મહારાજ વિશ્વરથ પ્રભાવશાળી લાગતા હતા. તેમની બેસવાની છતાં પણ મુગ્ધ કરી દે તેવી હતી. તેમનું સ્નાયુબદ્ધ શરીર કમાન જેવું સચેત અને સ્ફૂર્તિવંત લાગતું હતું. સિંહાસન પર બેસતા પહેલા મહારાજ વિશ્વરથે પોતાની સામે જોઈ બેઠેલા વ્યાસપીઠ પરના રાજપુરુષો અને શ્રેષ્ઠીઓને જનતા સામે જોઈ બેસવા વિનંતી કરી. આપને વાંસો દેવાય? એક શ્રેષ્ઠીએ પૂછ્યું. જનતા જનાર્દનનું સ્વરૂપ છે, તેને તો વાંસો ન જ દેવાય, વિશ્વરથે કહ્યું. વ્યાસપીઠના અધિકારી લોકો જનતા સામે જોઈને બેઠા. નરિષ્ઠની શરૂઆત વિચિત્ર રીતે થઈ. વિશ્વરથે પહેલેથી જ પોતાનો પ્રભાવ પાડી દીધો. નગરસભાની કાર્યવાહીનો આરંભ રાજગુરુના આશીર્વચનથી થયો. એ પછી કવિઓએ મહારાજ વિશ્વરથની બિરદાવલીઓ ગાઈ સંભળાવી. આ બધો સમય મહારાજ વિશ્વરથ ક્યાં ખોવાઈ ગયા હોય તેમ વિચારમગ્ન બેઠા હતા. તેમના વદન પર કશું ભાવ પરિવર્તન નહોતું થતું. કોઈ કવિને દાદ મળતી ત્યારે પણ મહારાજ પહેલાંની જેમ અચર બેસી રહેતા. અવસ્થાના પ્રમાણમાં મહારાજ વિશ્વરથ વધારે ગંભીર લાગતા હતા. મહારાજના વદન પર ન રોષ હતો ન આનંદ, હતી માત્ર ગંભીરતા. બિરદાવલીઓ પૂરી થયા પછી સૈનિકોએ શસ્ત્ર પ્રયોગોના થોડા ખેલ બતાવ્યા. છેલ્લે કિન્નર કંઠીએ લોકોને મધુર સંગીતનો આસ્વાદ કરાવ્યો. અત્યાર સુધી નરિષ્ઠ રાબેતા મુજબ ચાલી હતી. નિષ્પ્રાણપણે એક પછી એક કાર્યક્રમ આવ્ય જતા હતા. છેલ્લે ભદ્રાક્ષ વ્યાસપીઠ પર ઊભા થયા. મહારાજ વિશ્વરથને લરીને પ્રણામ કર્યા, પછી પ્રવચન કર્યું. ગૌ બ્રાહ્મણ પ્રતિપાર મહારાજા વિશ્વરથ, રાજમાતા, રાજપુરુષો અને નગરજનો, મહારાજની ઈચ્છાનો આદર કરીને આપ સૌ અત્રે ઉપસ્થિત છો તે માટે હું આપનો આભાર માનું છું. મહારાજ આપ સૌને મળીને પ્રસન્ન થયા છે. આપ સૌ મહારાજના દર્શન કરી ધન્ય બન્યા છો. વિશેષ કાંઈ મારે કહેવાનું નથી, પણ કાન્ય ખૂબ જ રાજ્યની સમગ્ર જનતા વતી હું મહારાજ વિશ્વરથને ખાતરી આપું છું કે સદગત મહારાજા ગાદીરાજની જેમ તેમના પ્રત્યે પણ આપણી સંપૂર્ણ વફાદારી રહેશે. કોઈ પ્રલોભન, કોઈ ભય, કોઈ વિતંબણા આપણને આ વફાદારીમાંથી ચરાવી નહીં શકે. કાન્યકુંભજનો ભૂતકાળ ઉજરો છે, ભાવિ એથી ઉજરું થશે. બોલો મહારાજ. વિશ્વરથનો જય. અને ભદ્રાક્ષ પ્રવચન પૂરું કરી કઢંગી રીતે બેસી ગયા. નગરસભામાંના ક્ષુબ્ધ વાતાવરણની તેમના પર પણ અસર થઈ હોય તેમ લાગ્યું. લોકોએ મહારાજ વિશ્વરથનો જયનાદ ગજાવ્યો, તારીઓના ગડગડાટ કર્યા. પરંતુ હજી તેમાં સાચો ઉમરકો દેખાતો ન હતો. અત્યાર સુધી જે કંઈ થઈ ગયું એ બધું નાટક હોય એમ લાગ્યા કરતું હતું. બધું કૃત્રિમ, સાચનો રણકો ક્યાંય નહોતો. છેવટે મહારાજ વિશ્વરથ પ્રવચન કરવા ઊભા થયા. તેમણે ધનુષ્ય બાણ નીચે મૂક્યા, એક ડગલું પાછળ જઈ રાજમાતા સરસ્વતીને પગે પડ્યા. બાળક માતાને પગે લાગે એવા જ પૂજ્ય ભાવથી રાજમાતાએ પ્રતાપી પુત્રના ઓવરણ લીધા. પરભર મહારાજ રાજવી મટી પુત્ર બની ગયા. તે લોકોને ગમ્યું. આવું વર્તન નવું હોવા છતાં સારું છે એમ જનતાને લાગ્યું. અત્યાર સુધી રાબેતા મુજબ ચાલેલી નગરસભામાં કંઈક જુદું થયું. સામાન્ય રીતે રાજવી જાહેરમાં ભાગ્ય જ કોઈને પગે લાગે. નરિષ્ઠ મળી હોય ત્યારે તે કોઈને પગે ન જ લાગે. અક્કડ રહેવું તે રાજવીના ગૌરવનું ચિહ્ન જ મનાય. મહારાજ વિશ્વરથે આ બાબતમાં નવો ચીલો પાડ્યો. નરિષ્ઠમાં એકત્ર થયેલી હખડાઠઠ માનવ મેદની સ્તબ્ધતાપૂર્વક ઊંચા ડોકા કરીને વિશ્વરથને જોઈ રહી હતી. આ રાજવીની વિચિત્રતા લોકોને એકંદરે ગમતી હતી. માતા પાસેથી પાછા ફરી વિશ્વરથ ભરભર એકત્રિત નગરજનોને જોઈ રહ્યા અને તેમણે બીજો નવો ચીલો પાડ્યો. વિશ્વરથે બે હાથ જોડી જનતાને વંદન કર્યા, રાજા પ્રજાને નમ્યા. રાજપુરુષોને જે સૂચના આપી હતી તેનો મહારાજે પોતે પણ અમલ કર્યો. જનતા જનાર્દનનું સ્વરૂપ છે, રાજા પ્રજાનો સેવક છે. મહારાજ વિશ્વરથના આવા સરળ વર્તનથી લોકો એવા ડગાઈ ગયા કે કોઈ હર્ષનાદ ન કરી શક્યું. હર્ષનાદ કરવા જેવા પ્રસંગ હતો, છતાં ગરુ ખંખેરી મહારાજ વિશ્વરથે પોતાનું પ્રથમ પ્રવચન આદર્યું. પૂજનીય રાજમાતા, આદરણીય રાજપુરુષો, પ્યારા નગરજનો અને દસ્યુઓ, આપ સૌ જાણો છો કે દિવંગત પ્રતાપી મહારાજ ગાદીરાજનો હું વારસ છું. મહારાજ ગાદીરાજની ઉજ્જવળ પરંપરા ચાલુ રાખવા અને આગળ વધારવા હું આપનો સહકાર વાંચું છું. પિતા ગાદીરાજ અને માતા સરસ્વતીના નામ મારે ઉજરા કરી બતાવવા છે. કાન્યકુંભજની સુકીર્તિનો ડંકો દિગંતે વગડાવવો છે. લોકો હર્ષનાદ કરી ઉઠ્યા. મહારાજ વિશ્વરથ તેમના અંતરની લાગણીનો પડઘો પાડતા હતા. પોતાની માતૃભૂમિની કીર્તિ પતાકા વિશ્વભરમાં ફેલાય તે કોને ન ગમે, એવા નખેદ કોણ હોય. મને શ્રદ્ધા છે કે મારી કોઈ ઉણપ હશે તો તમે સૌને બર પ્રદાન કરશો. તમારા સંપૂર્ણ સહકાર વિના આપણે મહારાજ ગાદીરાજની કીર્તિ ગાથા આગળ કેવી રીતે વધારી શકીશું? મહત્તા પ્રાપ્તિનો માર્ગ કાંટારો છે, તેને માટે સહન પણ કરવું પડે છે. તમે એટલી તૈયારી રાખશો તો હું કાન્યકુંભજને મહત્તા અપાવવા બધું કરી છૂટીશ. આપણા સહિયારા પુરુષાર્થથી કાન્યકુંભજ વિશ્વભરમાં ગૌરવવંત બનો. લોકો ઘેલા થઈ ગયા. છોકરા જેવડા રાજા પીઠ માણસને છાજે એ રીતે બોલતા હતા, થાલા વચન નહોતા આપતા, બલિદાન પણ માંગતા હતા, પોતે બધું કરી દેશે એમ નહોતા કહેતા, પ્રજાના સાથની અપેક્ષા વ્યક્ત કરતા હતા. રાજા અવસ્થાની ગણતરીએ ભલે નાના હોય, સમજણની દ્રષ્ટિએ પીઠ છે. મારે વિજય જોઈએ પણ ન્યાયનો, મારે સામ્રાજ્ય જોઈએ પણ સત્યનું, મારે વૈભવ જોઈએ પણ શીલનો. પ્રિય નગરજનો, આવો આપણે સહિયારો પુરુષાર્થ આદરીએ. અસત્ય, અન્યાય, અનાચાર, ત્રાસ, ભય જ્યાં હોય ત્યાંથી વારી જુડીને સાફ કરી નાખીએ. મુક્ત, પવિત્ર, ન્યાયપૂર્ણ જીવનનો પાયો નાખીએ અને કાન્યકુંભજનું અનોખું સામ્રાજ્ય સ્થાપીએ. લોકો અનિમેષ નજરે જોઈ રહ્યા. તેઓ નવી વાત સાંભળતા હતા. સાંભળવી ગમે તેવી છતાં વાત નવી હતી, તેનો ઇનકાર થઈ શકે તેમ નહોતો. પણ વ્યાસપીઠ પર બેઠેલા રાજપુરુષોના મનમાં ક્યારનોય સર્વરાજ થઈ ગયો હતો. તેમને થયું, મહારાજ વિશ્વરથ કોઈ તપસ્વીના જેવી વાત કેમ કરે છે? રાજ્ય છે તો ત્રાસ પણ હોય, ભય પણ હોય, એ વિના રાજ્ય કેમ ચાલે? એ વિના યુદ્ધો કેમ જીતાય? દંડ તો રાજ્ય સત્તાની આધારશિલા છે. મહારાજ રાજ્ય અને આશ્રમ બંને સરખા માનતા હશે. છેવટે છોકરોને રાજવહીવટ માટે આવશ્યક એવી પાયાની વાત એમને કોઈ હજી સમજાવી લાગતી નથી. વિશ્વરથનો વાણી પ્રવાહ આગળ વધ્યો. મારે મારી પ્રજા સાથે ભાવૈક્ય સાધવું છે. આપણી વચ્ચે, રાજા પ્રજા વચ્ચે મારે કોઈ પડદો ન જોઈએ. પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે કોઈ પણ નાગરિક મારી મુલાકાત લઈ શકશે. હું નગરચર્યા કરતો રહીશ. આવું આવું તો આપણે ઘણું કરવું છે. લોકો જેને સ્વપ્ન ગણે તે મારે સાકાર કરી બતાવવું છે, પણ એ તો દૂરના ભાવિની વાત છે. અત્યારે આ પરે મારા મનમાં પ્રશ્ન ઉઠે છે, તે પૂછું. મહારાજ વિશ્વરથ પરભર અટક્યા. નગરજનો, મહારાજ શું પૂછશે? તેની પાછળ અટકર કરવામાં પડ્યા. તેઓ મહારાજની વાત સાંભળવા અભિમુખ થયા. ભદ્રાક્ષ અને અન્ય રાજપુરુષો રાજાનું સંભાષણ શબ્દ બનીને સાંભળી રહ્યા હતા. તેને વિશ્વરથ કડક છે એવો ખ્યાલ હતો, પણ એ ખ્યાલ ખોટો પડતો હતો. રાજા ઉઠીને બે બદામના લોકો સમક્ષ વેવલી વાત શા માટે કરતા હશે? આમ કરે તેવા રાજવીનો પ્રભાવ પડે ખરો? આવી વેવલી વાતોથી તો રાજવી પરંપરાનો જે કંઈ પ્રભાવ હોય તે પણ આથમી જાય. લોકોને બહુ ચડાવવા નહીં, રાજ કરવું હોય તો લોકોને થોડા દબાતા રાખવા. દાબ સિવાય પ્રભાવ જમાવી શકાય તેની રાજપુરુષોને કલ્પના સરખી નહોતી. રાજપુરુષોના મનમાં ચાલતા વિચાર જાણી લીધા હોય તેમ મહારાજ વિશ્વરથે આગળ કહ્યું, પરંતુ એ પ્રશ્ન પૂછતા પહેલાં હું થોડી સ્પષ્ટતા કરી લઉં. આજ સુધી રાજસત્તાનો આધાર સ્તંભ પ્રભાવ મનાયો છે. સારા રાજવી ભય અને ત્રાસ ફેલાવવાથી અર્ગા રહે છે, પણ પ્રભાવ વિના ન ચાલે એવી સામાન્ય માન્યતા છે. નગરજનો, હું પ્રભાવ કરતાં પ્રેમના સામ્રાજ્યને ચડિયા તો માનું છું. આપણી વચ્ચે પ્રેમની અતૂટ સાંકર હશે તો હું પ્રભાવ વિના ચલાવી શકીશ, પણ પ્રેમને અંધ ન માનશો, એ અન્યાય નહીં સાંખે, એ અનાચાર નહીં ચાલવા દે. દુષ્ટતા એ જ્યાં દેખાશે ત્યાં ડાંભી દેશે. પ્રેમ એ નિર્બળતા નથી, પ્રેમ તો સર્વશક્તિમાન સ્વરૂપ છે. નગરજનો, આ વાતમાં મારો પ્રશ્ન પણ આપોઆપ આવી જાય છે. આપણે ન્યાય અને નીતિની મહેલાત ચણવા માંગીએ છીએ, પણ એના પાયામાં અન્યાય અને અનીતિ હશે તો એ મહેલાત ટકશે કેમ? રેતી પરના કીર્તિસ્તંભો કદી ટક્યા છે? તમને આપણો અન્યાય, આપણી અનીતિ દેખાય છે? જાગૃત માનવીને એટલું દેખાવું જોઈએ. મારે આ કાન્યકુંભજની પ્રજા જાગૃત ન હોય તો મને પારાવાર દુઃખ થાય, એટલું મારું કાન્યકુંભજ માટે મમત્વ છે. લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. મહારાજ કંઈક અટપટી વાત તો કરે છે, એટલું જ તેમને સમજાયું. રાજપુરુષો આ બારા રાજાની પામરતાથી શરમાઈ મર્યા. રાજા જેવા રાજા આ રીતે વાત કરતા હશે? પ્રભાવનો પર્યાય પ્રેમ હોઈ શકે એ સ્વીકારવા રાજપુરુષો તૈયાર નહોતા. આપણો અન્યાય આપણને દેખાય નહીં એ મોટું દુર્ભાગ્ય છે. આપણે સૌ અહીં આનંદપૂર્વક એકત્ર થયા છીએ ત્યારે પેલા પાંજરામાં પુરાયેલા માનવીનો વિચાર આપણે કર્યો છે? એ માનવી પાંજરામાં શા માટે? એ લોકો દાસ શા માટે? કોઈની પાસે જીવનભર દાસત્વ કરાવવું એ હીનતાની નિશાની છે. મારા કાન્યકુંભજની જનતા હીન ન હોય, ન સમજાય એ બને, જાણી બુજીને એ હીનતા ન આચરે. આપ સૌની ઉદાત્ત વૃત્તિમાં મને શ્રદ્ધા છે, અને તેથી આજ આ ઘડીએ હું બધા દસ્યુદો દાસોની મુક્તિની ઘોષણા કરું છું. એકાએક વજ્રઘાત થયેલા હોય તેમ રાજપુરુષો અને લોકો ડગાઈ ગયા. મુક્તિની ઘોષણા? આર્ય પ્રજાના દુશ્મનો એવા દસ્યુઓ દાસની મુક્તિની ઘોષણા? ક્યાં દસ્યુઓને જાહેરમાં વિંધી નાખવાની વાત, અને ક્યાં એ બધાને મુક્ત કરવાની આ ઘોષણા? સારા દસ્યુઓને જીવતા રાખવાની લાગણી ઘણા લોકોની હતી, પણ બધાને છોડી મૂકવાની વાતમાં ભાગ્ય જ કોઈ સંમત થાય તેમ હતું. કોઈ એટલે કે જેમને ત્યાં દસ્યુઓ દાસત્વ કરતા હતા એવા પ્રજાજનો. રાજપુરુષો સમજ્યા કે મહારાજ વિશ્વરથ પોતે ધારતા હતા એટલા ભોરા નહોતા. મીઠી મધ વાતો કરી, લોકોને વિશ્વાસમાં લઈને તેમણે એવો ધડાકો કર્યો કે કોઈને ચૂંચા કરવાની સોન ન રહી. રાજસત્તામાં મહારાજે પોતાને મત કરી દીધા એમ રાજપુરુષોને લાગ્યું. ખુદ દસ્યુઓ પાંજરામાં ઊભા બાઘોલાની જેમ જોઈ રહ્યા. જલ્દી માની ન શકાય તેવી આ જાહેરાત હતી. જિંદગીભરની ગુલામી આ જાહેરાતથી દૂર થઈ જાય? નગરજનો આ વાત સ્વીકારશે? શું હવેથી તેમણે કોઈના ગોલાપા કરવાના નહીં રહે? સમજ્યા નગરજનો, દસ્યુઓની મુક્તિની સાથોસાથ હું માનવ મુક્તિની ઘોષણા કરું છું. કાન્ય કુબજની સંસ્કારિતાનો એ વિશ્વને સંદેશ છે. સેનાપતિ ભદ્રાક્ષ, એ હતભાગી લોકોને પાંજરામાંથી બહાર કાઢો, મારો આદેશ છે. ઘડી પહેલા નમ્ર વાત કરતા મહારાજ વિશ્વરથનો સત્તાવાહી અવાજ ગરજી રહ્યો, એવો અવાજ કે જેનો પ્રતિકાર ભાગ્ય જ કોઈ કરી શકે. દસ્યુઓના કાર જેવા સેનાપતિ ભદ્રાક્ષ મહારાજની આજ્ઞા અનુસાર વ્યાસપીઠ પરથી નીચે ઉતરવા જતા હતા. ત્યાં એક વૃદ્ધ રાજપુરુષ જયેષ્ટિકાને ટેકે ઊભા થયા. સૌનું ધ્યાન પોતા તરફ ખેંચવા તેઓ પરવાર મૂંગા મૂંગા ઊભા રહ્યા. પછી તેમણે કહ્યું, સેનાધિપતિ ભદ્રાક્ષ જરા થોભો, મારે કંઈ કહેવું છે. જવાબમાં ભદ્રાક્ષ કંઈ બોલ્યા નહીં, પણ જ્યાં હતા ત્યાં સ્થિર થઈ ગયા અને મહારાજ વિશ્વરથ સામે જોઈ રહ્યા. મહારાજની આજ્ઞાનું જાહેરમાં ઉલ્લંઘન કરવા તેઓ તૈયાર ન હતા. સામાન્ય રીતે મહારાજના પ્રવચન પછી કોઈ રાજપુરુષને બોલવાનું ન હોય, પણ અત્યારે સામાન્ય પરિસ્થિતિ ક્યાં હતી? વિશિષ્ટ પરિસ્થિતિને ઉપસ્થિત થાય ત્યારે નિયમોને નેવે ચડાવવા પડે છે. સેનાપતિજી અવશ્ય થોભો, વયોવૃદ્ધ રાજપુરુષને કંઈક કહેવું હોય તો આપણે સાંભળવું જોઈએ, વિશ્વરથે જરાય વિચલિત થયા વિના કહ્યું. પોતાની આવી ક્રાંતિકારી ઘોષણા કસા વિરોધ વિના સૌ સ્વીકારી લે એમ તેમણે માન્યું જ નહોતું. વિરોધને દબાવી દેવામાં તેઓ માનતા નહોતા. વિરોધને તરફેણમાં વારી લેવાની પોતાની શક્તિમાં તેમને શ્રદ્ધા હતી. શક્તિવંતો કદી પડકારથી અકરાતા નથી. રાજમાતા સરસ્વતી, મહારાજ વિશ્વરથ, રાજપુરુષો અને પ્રજાજનો, વૃદ્ધ રાજપુરુષે પોતાના ઉત્તરિયાથી પોતાને જ પવન નાખતા પ્રવચન આરંભ્યું. આપણા નવયુવાન રાજવી વિશ્વરથનું પ્રવચન સાંભળતો હતો ત્યારે મારી છાતી હર્ષથી ફાટ ફાટ થતી હતી. ઈશ્વરે તેમને અનેરી પ્રતિભા બક્ષી છે. એમની વાણીમાં માતા વાગેશ્વરીનો વાસ છે. મહારાજ વિશ્વરથની ભાવના નવયુવાનને છાજે તેવી છે. સદગત ગાદીરાજની રાજગાદી સ્વભાવે એવા મહારાજ વિશ્વરથમાં અનેક લક્ષણો છે. મહાન રાજવીના વારસ પણ મહાન હોય તેવું ભાગ્ય જ બને છે. આપણા સદભાગ્ય છે કે કાન્ય કુંભજની ગાદી બાબતમાં એવું બન્યું છે. મહારાજ વિશ્વરથ ગાદીરાજની યશગાથાને કલગી ચડાવે તેવા છે. વય નાની છતાં જ્ઞાન કેટલું અગાધ છે. મહારાજે કેવા કેવા અટપટા સિદ્ધાંતો આટલી નાની વયમાં પચાવી લીધા છે. કંઈ ન સમજાતું હોય તેમ લોકો રાજપુરુષને સાંભળી રહ્યા. શિષ્ટાચારના સામાન્ય પ્રવચનોથી જુદું પડે તેવું વૃદ્ધ રાજપુરુષના વક્તવ્યમાં કશું નહોતું. આવી સામાન્ય વાત કરવા માટે તેઓ વચ્ચે કેમ ઊભા થયા હશે? લોકોને એ સમજાતું નહોતું. નગરજનો ભાવ હિન ચહેરે વ્યાસપીઠ સામે તાકી રહ્યા. વાતાવરણમાં એક પ્રકારની ક્ષુબ્ધતા હતી. રાજપુરુષનું પ્રવચન આગળ વધ્યું. હું તો ખર્યા પાન જેવો છું. ઈશ્વરે મને કાન્યકુબજની ચરતીનો સાક્ષી બનાવ્યો, તેને હું મારું પરમ સૌભાગ્ય સમજું છું. હવે જીવનના છેલ્લા શ્વાસોશ્વાસ ખેંચી રહ્યો છું ત્યારે મારી અંતિમ ઈચ્છા કાન્યકુંભજને વધુ ને વધુ ઉન્નત પદ પ્રાપ્ત કરતું જોવાની છે. મારી આ આકાંક્ષા ફરે તેવી શક્તિ આપણા યુવા રાજવી મહારાજ વિશ્વરથમાં જોઈ હું ધન્યતા અનુભવું છું. પણ કંઈ રાજપુરુષ ઈરાદાપૂર્વક અટક્યા, વળી ઉત્તરીયથી પવન નાખવા લાગ્યા. ઉત્તરીયથી પવન ખાતા તેના વદન પર દુત્તું સ્મિત પ્રસરી રહ્યું. પણ શબ્દ સાંભળી જનતાના કાન ચમક્યા. વૃદ્ધ રાજપુરુષે અત્યાર સુધી વિશ્વરથને જે પ્રશંસાના પુષ્પો ચડાવ્યા એ તો માત્ર પ્રસ્તાવના હતી, ખરું કહેવાનું હવે જ આવશે એમ લોકો સમજી ગયા. લોકોએ રાજપુરુષનો ધડાકો સાંભળવા કાન સરવા કર્યા. ચોમેર શાંતિ પ્રસરી રહી, કંઈક અસાધારણ બની રહ્યું છે એટલું સૌને સમજાયું. પણ વાર્ધક્ય માનવીને થોડા અનુભવોની ભેટ પણ આપે છે. મારે તો હવે એ અનુભવોની જરૂર નથી, મારો એક પગ યમરાજની સરહદમાં પડી ચૂક્યો છે. પણ કાન્યકુબજના મારા પ્રિય નગરજનોને એ અનુભવોની ભેટ ન આપું તો મારો અંતરાત્મા મને માફ ન કરે. અપ્રિય વચનનું ઉચ્ચારણ કરવાનું અને તે આવા શુભ પ્રસંગે મને રૂચતું નથી, પરંતુ ક્યારેક અપ્રિય વચનો જ લાંબે ગાળે હિતકારી હોય છે. મહારાજ વિશ્વરથ મને ક્ષમા અર્પે. કંઈ રાજપુરુષે વિશ્વરથ સામે જોયું, શિક્ષક ઠોઠ નિસાર્યા સામે જુએ તેવી અદાથી. તેમના વદન પરનું સ્મિત વધારે ઘેરું બન્યું. વિશ્વરથ જેવા 100 જણાને પોતે ઘોરીને પી જઈ શકે તેમ છે એ પ્રકારનો ભાવ તેમના એ સ્મિતમાં હતો. ક્ષમા માંગવાની જરૂર નથી, તમારા મનમાં જે કંઈ હોય તે નિખાલસતાપૂર્વક કહો, વિશ્વરથે સરળ સ્વરે કહ્યું. રાજપુરુષની રમત સમજ્યા છતાં તેઓ જરાય વિચલિત થયા નહોતા. કટુ ઔષધની જેમ અપ્રિય વચન પણ ગુણકારી નીકળવાનો સંભવ છે. મહારાજ વિશ્વરથને ભાવનાની મનોસૃષ્ટિ રચવાનો અધિકાર છે. નવા યુવાન રાજવીમાં ભાવના નહીં હોય તો કોનામાં હશે? પરંતુ એક વ્યક્તિની ભાવના બીજા પર લાદી દેવી તે કઈ રીત યોગ્ય નથી. સૌને પોતપોતાની ભાવના અનુસાર જીવવાની છૂટ હોવી ઘટે. મુક્તિની ઘોષણામાં અમને શા માટે બાંધી લેવામાં આવે છે? આપણે ત્યાં દસ્યુઓ દાસ તરીકે કામ કરે છે તેમાં મહારાજ વિશ્વરથને અન્યાય, અનીતિ અને હિંતાના દર્શન થાય છે. હિંતા બહુ આકરો શબ્દ. મારા પિતા જીવ્યાથી મર્યા ત્યાં સુધી દાસ પાસેથી કામ લેતા હતા, હું તેને હિંતા ન કહું. પિતા માટે એવું વિશેષણ કેમ વપરાય? મારે ઘેર પણ દાસ છે અને મારા પુત્રોને ત્યાં પણ દાસ હોય, તેમાં ખોટું શું છે? હિંતા માફ કરજો, એ શબ્દ મને સૂરની જેમ ખૂંચ્યો છે. પેઢી દર પેઢી આપણે હિંતા આચરતા આવ્યા છીએ એ પ્રકારનો આક્ષેપ મહારાજ તરફથી થતો હોય તો પણ સ્વીકારી લેવા હું તૈયાર નથી. શ્રમ અને પ્રસ્વેદથી એકત્ર કરેલ નિષ્ક દ્વારા અમે દાસ ખરીદ્યા છે. એ ખરીદી અમે અમારા દ્રવ્યથી કરી છે. તેમને મુક્ત કરવાની ઘોષણા કરવાનો સ્વયં મહારાજ વિશ્વરથને પણ અધિકાર નથી. રાજવીએ માનવીના અંગત જીવનમાં હસ્તક્ષેપ કરવાથી અર્ગા રહેવું જોઈએ? દસ્યુદાસોને પાંજરામાં જોઈને મહારાજને દુઃખ થાય છે, પણ એ લોકો પાંજરામાં તો અહીં છે, અમારા ઘરમાં તેઓ મુક્ત માનવ છે. અમને તો ભય હતો કે મહારાજ દસ્યુઓના પ્રાણ લેવાની જાહેરાત કરશે, પણ નીકળ્યું ઉલટું જ. નગરજનો, હું આપને પૂછું છું, જે દસ્યુઓ આપને ત્યાં વર્ષોથી દાસ તરીકે કામ કરે છે તેમને છોડી મૂકવાની વાત તમને ગમે છે? કઈ રાજપુરુષ અટક્યા. પોતે મોટો વિજય હાંસલ કર્યો હોય તેમ ખંડાઈ ભરી નજરે લોકો સામે જોઈ રહ્યા. દુત્તુ સ્મિત હાસ્યમાં પલટાઈ ગયું. ના ના, સભામાંથી થોડા અવાજ આવ્યા. દરેક સભામાં આ રીતે અવાજ કરનારા થોડા લોકો હોય જ છે. જુઓ મહારાજ, રાજપુરુષે પોતાના પ્રવચનની ધારી અસર પડતી જોઈ ઊંડો સંતોષ લેતા કહ્યું, નગરજનોની ઈચ્છા આપે જાણી. કોઈ પણ રાજવી પ્રજાજનોની ઈચ્છા વિરુદ્ધ વર્તે તે ઇષ્ટ નથી. આપણી આર્યોની એ પરંપરા નથી. કાન્યકુંભજને મહત્તા આપવાની વાતમાં અમે સૌ આપની સાથે જ છીએ. માત્ર દસ્યુઓને છોડી મૂકવાની વાત પડતી મૂકી દો. એક વયોવૃદ્ધ પુરુષની આટલી વાત માનો. આપ પ્રજાનું માન રાખશો તો પ્રજા આપને ખાતર હર્ષભેર માથા ઉતારી દેશે. કાન્યકુંભજની જનતા ગુણગ્રાહી છે. છેલ્લું વાક્ય બોલતા રાજપુરુષ સ્થાનમાં આવી ગયા. તેમનો સ્વર તીણો થઈ ગયો. તેમનું શરીર લાકડીનો ટેકો હોવા છતાં ધ્રુજવા લાગ્યું. આટલા પ્રવચનથી થાક લાગ્યો હોય તેમ રાજપુરુષ પાછા ઉત્તરીયાથી પોતાને પવન નાખતા વ્યાસપીઠ પર બેસી ગયા. વિશ્વરત્ના પ્રવચનની અસર તોડી પાડવાનું કામ પોતે સફળતાપૂર્વક પાર પાડ્યું એનો હર્ષ તેમના વદન પર ચિત્રાઈ રહ્યો. એ રાજપુરુષ પોતાના વિજયની કલ્પનામાં મસ્ત હતા એટલે અન્ય રાજપુરુષો પર તેમના પ્રવચનની શી અસર પડી તે ન જોઈ શક્યા. રાજવીનો આવો ઉગાડો વિરોધ ઘણા રાજપુરુષને રૂચ્યો ન હતો. રાજપુરુષ બેઠા ત્યારે છૂટા છવાયા થોડા હર્ષનાદ થયા. પણ બીજી જ પરે જનસમુદાયમાં અકળાવનારી શાંતિ પ્રવર્તી રહી. રાજપુરુષના આ વ્યક્તવ્યની મહારાજ વિશ્વરથ પર શી અસર પડી તે જાણવા સૌ સ્વાભાવિક જ ઇંતેજાર હતા. અન્ય રાજપુરુષોના મોં ભારે થઈ ગયા. તે લોકોએ જોયું અને તેથી તેમની ઇંતેજારી વધી. રાજમાતા સરસ્વતીના વદન પર વિહવર્તાના વાદર ઘેરાતા હતા. વિશ્વરથ એવા જ સ્વસ્થ હતા. તેના વદન પર કશું ભાવ પરિવર્તન કરી શકાતું નહોતું. થોડી વારે વિશ્વરથ પાછા ઊભા થયા. વ્યાસપીઠના છેડા તરફ આગળ આવ્યા. પરભર જનમેદની સામે જોઈ રહ્યા. એ દ્રષ્ટિમાંથી જાણે પ્રતાપ વેરાતો હતો. વળી વિશ્વરથે બોલવાનું શરૂ કર્યું, બંધુજનો, રાજપુરુષોનું કાર્ય રાજવીને સલાહ આપવાનું છે. જેમણે સદગત પિતાજીને પણ સલાહ આપી હતી તેમની સલાહની અવગણના કરનારો હું કોણ? ડાયા માણસોની સલાહની અવગણના કરું તો સફળ ન થવું એટલી મને ખબર છે. કાન્યકુંભજના રાજપુરુષો મુક્ત મને સલાહ આપી શકે છે એ જોઈ મારું મન પ્રસન્નતા અનુભવે છે. સદગત મહારાજ ગાદીરાજે સારી પરંપરા પાડી છે તેનું મને ગૌરવ છે. રાજપુરુષો આવા જ જોઈએ ને? તેમને સાચું લાગે એ કહેતા તેમણે રજ માત્ર ભય ન સેવવું જોઈએ. સાચી સલાહ જેને કડવી લાગે તેને મંડવાડથી પીડાતો માનવો હું માનતો નથી તેની આપ સૌને ખાતરી આપું છું. રાજપુરુષ શું સામાન્ય માનવીની પણ સાચી સલાહ સ્વીકારવા હું તૈયાર છું. નગરજનો ટગર ટગર જોઈ રહ્યા. વૃદ્ધ રાજપુરુષે શરૂઆતમાં વિશ્વરથના બારોબાર વખાણ કરી પાછળથી પણ કહીને એવો આકરો ઘા કર્યો હતો કે કોઈ કાચો પોચો તો તેનો જવાબ પણ ન આપી શકે. મહારાજ વિશ્વરથે રાજપુરુષની પ્રશંસાની શરૂઆત કરી પણ આગળ જતાં તેઓ શું કહેશે તે કલ્પવું મુશ્કેલ હતું. રાજપુરુષના સીધા હુમલા છતાં મહારાજ વિશ્વરથ અકરાયા નહોતા. એ તો સૌ જોઈ શકતા હતા. ઉશ્કેરાટનો પ્રસંગ હોવા છતાં મહારાજને સ્વસ્થ જોઈ નગરજનોને તેમને માટે માન થયું. કાન્યકુંભજને મહત્તા અપાવવાનું મારું સ્વપ્ન છે. એ સ્વપ્ને તો જ ચરિતાર્થ થાય જો આપણે સૌ એક બનીને ઊભા રહી શકીએ. એક બનીને ઊભવું હોય તો ઝીણા મોટા મતભેદ ભૂલી જતા શીખવું પડે. વિશાળ સમુદાય એક આદર્શ સિદ્ધિ અર્થે બહાર પડે ત્યારે બધાના મન એક સરખા થઈ જાય એવું બને નહીં. બને તો બહુ સારું, પણ ઈશ્વરે માનવ સ્વભાવ જ જે રીતે ઘડ્યો છે તે જોતા એ શક્ય નથી લાગતું. શક્ય એ છે કે વિશાળ હિતમાં માનવે પોતાના પૂર્વગ્રહો ભૂલી જવા જોઈએ. સિદ્ધાંતનો પ્રશ્ન આવે ત્યારે અવશ્ય સામનો કરવો, પણ સાંકડા પૂર્વગ્રહના વાડામાં પુરાઈ સત્યના માર્ગમાં અવરોધરૂપ ન બનવું. મહારાજ વિશ્વરથ કઈ જાતનું વલણ લઈ રહ્યા છે તે હજુ લોકોને સમજાતું નહોતું, પણ તેમની વાત વ્યાજબી છે એમ લોકોને લાગતું હતું. તેમના સ્વરમાં સચ્ચાઈનો રણકો હતો. પૂર્વગ્રહો પડતા મૂક્યા વિના મોટા કામ નથી થતા એમ સૌને સમજાવ્યું. આપે નિષ્ક આપીને ખરીદેલા દાસને મુક્ત કરવાની આપની ઈચ્છા ન હોય તો મારે તેમની મુક્તિનો આગ્રહ ન રાખવો જોઈએ એવી વૃદ્ધ રાજપુરુષની સલાહ છે. આપ સૌ નિષ્કની વાત કરો છો, સિદ્ધાંત પર તો મૂકવા માંગો છો. હું મારી ઈચ્છા આપના પર નહીં લાદું. આપની શી ઈચ્છા છે? મારે આપનો મુક્ત અભિપ્રાય જોઈએ. રાજપુરુષે ઘણી વાતો કરી, તેમણે મારા અધિકારની વાત કરી. કોનો કેટલો અધિકાર પહોંચે તે નક્કી કરવાનું કાર્ય સરળ નથી. માતાનો પુત્ર પર કેટલો અધિકાર? આ કંઈ સરવારા બાદબાકીના હિસાબ નથી. આ તો જીવનના પવિત્રમાં પવિત્ર સંબંધોની વાત છે. રાજપુરુષે કહ્યું કે દસ્યુદાસોને મુક્ત કરવાનો મને અધિકાર નથી, એ વાત મને માન્ય નથી. મેં માન્યું કે મારો એટલો અધિકાર છે, છતાં હું એટલું સ્વીકારું છું કે એ અધિકાર પરાણે પ્રાપ્ત નથી થતા. એ તો સ્વયંભૂ છે. મારો સ્વયંભૂ અધિકાર ન હોય તેવી કોઈ સત્તા ભોગવવાનો મારે આગ્રહ ન રાખવો જોઈએ. એવો આગ્રહ રાખવા બેસું તો આપણા સંબંધો કલુષિત બની જાય. દાસોની મુક્તિની વાત મારે પડતી મૂકવી એવી રાજપુરુષની સલાહ છે. મેં જોયું કે તેને થોડો ટેકો પણ છે. આ બધું જોતા કેટલાકને લાગે કે મારે દાસ મુક્તિની વાત પડતી મૂકી દેવી. સામાન્ય સંજોગોમાં મેં આ લાગણીને માન આપ્યું હોત, પણ કંઈ વિશ્વરથ અટક્યા, ગણતરીપૂર્વક અટક્યા. લોકો પોતાના યુવાન રાજવીને ઊંચે શ્વાસે સાંભળી રહ્યા. વિશ્વરથના સીધા સાદા બોલમાં તેમને પોતાના રાજાનું હૃદય ઠલવાતું લાગ્યું. વિશ્વરથ પણ કહીને અટક્યા એટલે લોકોને લાગ્યું કે હવે કોઈ મહત્વનો મુદ્દો આવશે. એ નવો મુદ્દો ધ્યાનપૂર્વક સાંભળવા લોકોમાં થોડો સર્વરાજ થયો અને પછી શાંતિ પ્રસરી રહી. મહારાજની વાત સાંભળવા તેઓ એક ધ્યાન બની ગયા. પ્યારા નગરજનો, મારી સમક્ષ સામાન્ય પરિસ્થિતિ નથી. મુક્તિ અને બંધનના ભેદ હું સમજું છું. મેં દસ્યુઓનો કારાવાસ ભોગવ્યો છે. માનવનું સ્વાતંત્ર્ય હણાઈ જાય તેની વેદનાની આપણા વયોવૃદ્ધ રાજપુરુષને કલ્પના નહીં આવે. તેઓ કાન્યકુંભજની સલામતીમાં બેઠા છે. તેમના પિતા પણ એ જ સલામતીમાં જીવ્યા હતા. તેમના પુત્રને પણ એવી જ સલામતી મળે એવી મારી ઝંખના છે. પણ એ ઝંખના સફર કરવી હોય તો નવા પ્રશ્નનો નવી રીતે વિચાર કરવો પડશે. જૂની વિચારસરણીને વર્ગી રહીશું એ નહીં ચાલે. આપણે કોઈ દાસ રાખીશું તો કોઈ આપણને દાસ બનાવવા મથવાના જ છે. મેં બંદી બનવાની યાતના ભોગવી છે. મહારાજનો અવાજ સ્વસ્થ હતો, છતાં તેમના છેલ્લા વાક્યમાં જે વેદના હતી તે લોકો બરાબર પારખી શક્યા એ અમે જાણીએ છીએ. માટે તો આપ દસ્યુઓને હણી નાખો તોય ચૂંક કે ચા ન કરવાની માનસિક તૈયારી કરીને નરસિંહમાં ઉપસ્થિત થયા છીએ. વૃદ્ધ રાજપુરુષે અડધા ઊભા થઈ જતા વચ્ચે કહ્યું, પોતે પાડેલી છાપ ભૂસાઈ ન જાય તે માટે તેઓ અત્યંત ઉત્સુક હતા. હું દસ્યુઓને હણી નાખું તો આપને માન્ય છે, મુક્ત કરું તે નહીં. વિશ્વરથે રાજપુરુષને તેમની જ વાતમાં સપડાવ્યા. આપે મને શું માન્યો? ઘાતકી? મારા શાસનની પ્રથમ નગરસભામાં હું લોહી વેવડાવું? કોનું લોહી? નિર્દોષ માનવીઓનું લોહી? આપ જરા ઊંડા ઉતરી વિચાર કરો. આપની વિચારસરણીમાં કોઈક મૂળભૂત દોષ છે, પણ એ વાત અત્યારે પડતી મૂકીએ. મારે જે કહેવું છે તે એટલું મહત્વનું છે કે આ નાની બાબતમાં આપનો સમય લેવાની મારી ઈચ્છા નથી. હું બંધનની વેદનાની વાત કરતો હતો. એ વેદના જીવતું નરક છે. ઈશ્વરની આ સૃષ્ટિને આપણે ક્ષુદ્ર સ્વાર્થ માટે નરકમાં પલટાવી દેવા માંગીએ છીએ. સૃષ્ટિ દસ્યુ માટે નરક અને આપણે માટે સ્વર્ગ, એવી વ્યર્થ ભ્રમણામાં કોઈએ રહેવું નહીં. આપણે બીજાને જે આપીએ તે જ આપણને પાછું પ્રાપ્ત થાય છે. ઈશ્વરનો એ અટલ નિયમ છે. નરક આપનારે સ્વર્ગ પ્રાપ્ત કરવાની કદી આશા ન રાખવી. મને બંધનની જેટલી વેદના થઈ એવી જ વેદના દસ્યુઓને થતી હશે ને? ઈશ્વરે માનવ માત્રને સરખું ચિત્ત તંત્ર આપ્યું છે. બંદીવાન થવાનો મને જે ભીષણ અનુભવ થયો તેવો અનુભવ સામે ચાલીને કોઈ કરવા ન જાય, કોઈએ કરવો પણ ન જોઈએ. પણ મને તો આ અનુભવે જેમ વેદના અને સમસંવેદનનું ભાથું આપ્યું તેમ અનન્ય માનવતાનું દર્શન પણ કરાવ્યું. ઈશ્વર આપણને અનેક પાઠ વેદના દ્વારા શીખવે છે. અમે મામા ભાણેજ દસ્યુઓના વાડામાં બંધાઈને પડ્યા હતા. ત્યાં મેં માનવતાથી ઓપતી એક દસ્યુ કન્યાનું દર્શન કર્યું. એ 13-14 વર્ષની ભલી બોરી ઉદાર બારા મારી બેન બની. તેણે અમારા બંધન છોડ્યા. એ કન્યા ન હોત તો તમારો વિશ્વરથ કાન્યકુંભજની ગાદી પર બેસવા કદાચ જીવતો ન હોત. આર્યોને દસ્યુઓના સદાય ચાલ્યા આવતા વેરની વાત આપણે સૌ કરીએ છીએ, પણ આ દસ્યુ છોકરીને દેખાયું તે આજ સુધી આપણને કેમ નહોતું દેખાયું? એ દસ્યુ બારામાં મને ભીષણ વેરના મહાઅર્ણવ વચ્ચે વિશ્વબંધુત્વની મીઠી વેડીના દર્શન થયા. એ બારા મને ભાન ભૂલી માનવજાતની પથદર્શક લાગી. રાજપુરુષો, મેં મીઠી વીરડી જોઈ લીધી. હવે મારો પુરુષાર્થ વેરના ખારા સમુદ્રને અવેરના મીઠા સરોવરમાં પલટાવવાનો રહેશે. એ મારું જીવન કાર્ય. આપણે જેને અભણ અસંસ્કારી કહીએ એવી દસ્યુ છોકરીએ અમારા બંધન છોડ્યા. કઈ આશાએ? તેને અમે કંઈ આપી શકીએ તેમ નહોતા. તેને કંઈ જોઈતું નહોતું. એ તો હતી સાક્ષાત નિસ્પૃહતા. અને આપણે ઉચ્ચ આર્ય સંસ્કૃતિના વારસદાર હોવા છતાં આપણે હદભાગી માનવના બંધન છોડવાનો વિચાર સહી શકતા નથી. કોણ ઉચ્ચ? એનો ઉત્તર સૌ પોતપોતાના અંતરને પૂછી જુએ. અમને મુક્ત કરનાર દસ્યુ બારાને આપ શું કહેશો? અસંસ્કારી? આવી અનુપમ માનવતાને અસંસ્કાર કહેવાની કોની હિંમત છે? હું તો એ કન્યાની આર્ષ દ્રષ્ટિને સતસત વંદન કરું છું. તેણે પ્રજા પ્રજા વચ્ચે સારી સમજણનો સેતુબંધ રચવાનો માર્ગ ચિંધ્યો. એક બીજી વાત, એ દ્રષ્ટિવંત બારાના દિલમાં ઊંડે ઊંડે એટલી આશા તો હશે ને કે હવેથી આ બે આર્યો દસ્યુઓના શિકારનો ધંધો છોડી દેશે. મારી એ બેન આટલું કાપડું ન માંગે? એ કદાચ ન માંગે તોય મારે આપવું જોઈએ. રાજપુરુષો, એ દસ્યુ કન્યા એની ધરતીના સંસ્કારને પ્રતાપે વેર ભૂલી માનવતાનું દર્શન કરાવી શકી તો હું પ્રતાપી કૌશિકનો વંશજ, રૂચિક ભાર્ગવનો શિષ્ય, આર્યત્વના સંસ્કારનો વારસ, કાન્યકુંભજની સંસ્કારી પ્રજાનો રાજવી એ દસ્યુ બારા કરતા ઉતરું? નગરજનો આપણા વયોવૃદ્ધ રાજપુરુષ શબ્દોથી અકરાઈ ઉઠ્યા. હિંતા શબ્દ તેમને ખૂંચ્યો. એમના દિલને આઘાત પહોંચાડવા બદલ હું ક્ષમા ચાહું છું. નિરર્થક આકરા શબ્દો વાપરવાની મને ટેવ નથી, પણ શબ્દોથી અકરાઈ ઉઠે એ નહીં ચાલે. માનવીને તે હોય એ સ્થાન પરથી નીચો પાડવો તે હિંતા છે. મારે મન એ હિંતાની એક વ્યાખ્યા છે. બીજું, આવી બાબતોમાં પૂર્વજોને વચ્ચે ન લાવીએ. પૂર્વજોએ ભૂલો ન કરી હોત તો જગતમાં કોઈ વિષમતા ન હોત. પૂર્વજોએ આચરી હોય તેથી હિંતા ન મટી જાય. અંતિમ લાગે તેવું એક દ્રષ્ટાંત આપું. આપ સૌ જાણો છો કે એક કાળે માનવ ભક્ષી હતો. પૂર્વજો માનવ ભક્ષી હતા એમ કહી કોઈ આજ તેનું સમર્થન કરવા બેસે તો સંસ્કારી સમાજ તેને શું કહેશે? પૂર્વજોના સદ્ગુણ અવશ્ય અપનાવીએ, તેમના દુર્ગુણોને વર્ગી રહેવામાં ગૌરવ ન માનીએ. એમાં ગૌરવ માનશું તો આપણો વિકાસ નહીં થાય. સારું સૌનું સ્વીકારીએ, બુરું સગા ભાઈનું હોય તો ત્યજીએ. માનવનું પતન કરવાની દિશામાં આપણી પ્રવૃત્તિ કદી ન હો. આપણે જેમને દાસ બનાવીએ છીએ તેમને પણ મા બાપ, ભાઈ બહેન, પત્ની, પરિવાર બધું જ હશે ને. એમની વચ્ચેથી માણસને ઉખેડી નાખવો તે હિંતા નહીં તો બીજું શું? આ હદભાગી માનવોની લાગણીનો વિચાર આપણને કેમ ના આવે? માનવી પોતાની સગવડ ખાતર બીજાના દુઃખનો વિચાર કરતા ભૂલે તે હિંતા. આ હિંતાની બીજી વ્યાખ્યા. પૌરવાસીઓ, મારી મનોભાવમાં એક નવું જગત આકાર લઈ રહ્યું છે. તેમાં બંધુત્વને સ્થાન છે, વેરને નહીં. ઔદાર્યનું ગૌરવ છે, સંકીર્ણતાનું નહીં. એ દસ્યુ બારાના ઉદાત્ત વર્તનમાંથી હું આ શીખ્યો. આપણે સૌ ઉદાત્ત કેમ ન બનીએ? મુક્તિનું આવું ભવ્ય સ્વપ્ન છોડીને હું માનવીના બંધનનો રખેવાર બનું? મારાથી એ નહીં બને. બંધન રૌર્વ નર્ક છે. બંધન બાબતમાં આપણા પરાયાના ભેદ કરનાર ઈશ્વરનો નકાર કરે છે. માનવ માત્રની સમાનતાનો સ્વીકાર કર્યા વિના આપણે યુદ્ધના કાદવમાંથી બહાર નહીં નીકળી શકીએ. સતત યુદ્ધ માનવ જીવનનો અભિશાપ છે. આપણે તપ દ્વારા એ અભિશાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી છે. કાન્યકુબજ ત્રસ્ત વિશ્વને આ દિશામાં માર્ગદર્શક બને તેવી મારી આકાંક્ષા છે. આવું મહાન કાર્ય છોડીને હું માનવને દાસ બનાવવામાં ગૌરવ માનતી પ્રજાનો ઢીંગલા જેવો રાજા બની સંતોષ માની લઉં? વિશ્વરથની આંખમાં નવું તેજ પ્રગટ્યું. સામાને ડારે તેવું તેજ નહીં, પરંતુ એ તેજના પ્રભાવમાં આવે તેને સ્વપ્નદ્રષ્ટા બનાવી દે તેવું પ્રેરક તેજ. વિશ્વરથના અવાજમાં પૂર્વગ્રહો ક્ષુલ્લકતા અને સંકીર્ણતાથી પર ઉઠતો સર્વોપરી પ્રેમનો રણકો હતો. લોકો મંત્રમુગ્ધ બની પોતાના રાજવીના અપાર્થિવ વાણી પ્રવાહમાં તણાઈ ગયા. લોકો રસપૂર્વક સાંભળી રહ્યા હતા. તેમના અંતરમાં મહારાજ વિશ્વરથના પ્રવચનથી ઉત્સાહની ભરતી આવી હતી. આપણે દસ્યુ દાસ તો શું, વિશ્વરથ માંગે તો તેના નામ પર સર્વસ્વ ઓરધોર કરવા લોકો તૈયાર થઈ જાય. ના ના, મારાથી એ નહીં બને. આપનો આદેશ હોય તો હું કાન્યકુંભજની રાજગાદી છોડી દઉં, પણ દસ્યુ બારા પાસેથી જે ઉદાત્ત ભાવના શીખ્યો છું તે તો નહીં છોડું. મારે માન આ પવિત્ર વાત છે, સિદ્ધાંતનો પ્રશ્ન છે. એની સમક્ષ મને રાજપાઠ શુદ્ર લાગે છે, પણ તમારી ઈચ્છાની અવગણના નહીં કરું. કહો, મારે શું કરવાનું છે? કંઈ વિશ્વરથ થોભ્યા. મહારાજ, ઉપકારનો બદલો વારવાનો આપનો અધિકાર છે. આ વાત અમને આગળથી કરી હોત તો રાજપુરુષે ફેરવી તોર્યું, સમજ્યા કે મહારાજ વિશ્વરથે લોક લાગણી પોતાની તરફ વારી લીધી, હવે એ લોક લાગણીને પોતાના તરફ વારવાની કોઈ શક્યતા નહોતી, એટલું તેમની કુશાગ્ર બુદ્ધિએ સમજી લીધું. મને ક્ષમા કરજો, દસ્યુદાસોની મુક્તિની વાત મેં આપના ધ્યાન પર આગળથી ન મૂકી, તેમાં આપ જ સવિશેષ દોષિત છો. 10 વર્ષ પહેલાં મેં એક વૃદ્ધ દસ્યુને ફરતા પિંજરામાં વિંધી નાખ્યો, ત્યારે મેં કોઈને પૂછ્યું નહોતું, આપ કોઈ એ પ્રસંગ ભૂલ્યા નહીં હો, ત્યારે આપે મારી વિરુદ્ધ સદગત મહારાજને ફરિયાદ કેમ નહોતી કરી? આવા કાર્ય પૂછ્યા વિના ન થઈ શકે એટલું ત્યારે આપે મને સમજાવી દીધું હોત તો આજ આપને ફરિયાદ કરવાનો પ્રસંગ ઉપસ્થિત ન થાત. કુમારના કુમરા મનને કેરવવાની આપની ફરજ નહોતી? મહારાજ, એ જુદી બાબત હતી. આપે એક દસ્યુને હરીફાઈમાં માર્યો તેમાં ફરિયાદ સી બાબતની કરવી? રાજપુરુષ ઢીલાથપ થઈ ગયા, મહારાજ આક્રમક બની રહ્યા છે એ પણ સમજ્યા. એટલે તમારા રાજાને પ્રાણ હરવાનો અબાધિત અધિકાર છે પણ પ્રાણ આપવાનો નથી. વિશ્વરથની આંખ ચમકી, એ ચમક લોકો પર ભૂરખી નાખી રહી. આપને બધા અધિકાર છે. રાજપુરુષ વિશ્વરથ સમક્ષ પરાસ્ત થયા, તેમણે શરણાગતિ સ્વીકારી લેવામાં સલામતી માની. નગરજનો નિર્ણય કરો, આપને દસ્યુદાસો જોઈએ છે કે વિશ્વરથ? તમારો નિર્ણય હું માથે ચડાવીશ. આપને દસ્યુદાસ રાખવા હોય તો મને મુક્ત કરો, હું આપનો રાજવી નહીં રહું. વિશાળ વિશ્વમાં મારે લાયક કામ શોધી લઈશ. વળી વિશ્વરથ અટક્યા. મહારાજ, દાસ તો ગણ્યા ગાંઠ્યા સુખી લોકોને ત્યાં હશે, દસ્યુને દાસ તરીકે ચાલુ રાખવા ખાતર અમે આપના જેવા રાજવી ગુમાવવા તૈયાર નથી, એક બ્રાહ્મણે વચમાં ઊભા થઈને કહ્યું. એ સામાન્ય બ્રાહ્મણના આ બોલે અત્યાર સુધી સ્તબ્ધ બનીને બેઠેલા અન્ય સામાન્યોને પ્રેરણા આપી. નરસ્તીના જુદા જુદા વિભાગોમાં એક પછી એક ઊભા થઈને લોકો કહેવા લાગ્યા, અમારે મહારાજ જોઈએ. આ લોકોની લાગણી તે સર્વે નગરજનોની લાગણી છે? વિશ્વરથે ગંભીર સ્વરે પૂછ્યું. લોકોની ઉદાત્ત ભાવના જાગૃત કરી શક્યાનો તેમને સંતોષ હતો. હા, નગરજનોએ એક સામટો ગગનભેદી અવાજ કર્યો. આ નાદ તેમના અંતઃસ્થલેથી આવતો હતો. નગરજનો, તો આપ જ સેનાપતિ ભદ્રાક્ષને આદેશ કરો કે દસ્યુઓને મુક્ત કરો. વિશ્વરથે કહ્યું, સેનાપતિજી, દસ્યુઓને છોડો. લોકોએ ચોમેરથી કોલાહલ કરી મૂક્યો. પારસમણીના સ્પર્શે લોઢું સુવર્ણ બની જાય તેમ મહારાજ વિશ્વરથની ભાવનાના સ્પર્શે લોકો ઉદાર બની ગયા. ભદ્રાક્ષ દસ્યુઓને પાંજરામાંથી બહાર કાઢ્યા ત્યારે એ હદભાગી લોકોને શું થયું તે સમજાયું. તેમણે આકાશ વિંધી નાખે એવો પ્રચંડ ઘોષ કર્યો, મહારાજ વિશ્વમિત્રનો જય. માનવીના સમગ્ર અસ્તિત્વમાંથી ઉઠતો એ નાદ હતો. પાંજરામાંથી બહાર નીકળી દસ્યુઓ જય ઘોષ કરતા હતા ત્યાં નિરભ્ર આકાશમાં એકાએક વાદળી ચડી આવી. બે કે એક પર એ વરસી પાણી નહીં, ચંદન છાંટણા. સમગ્ર મેઘની એ ચંદન છાંટણાથી પાવન થઈ. મહારાજ વિશ્વરથનું પ્રવચન હજી અપૂર્ણ હતું. લોકો શાંત થાય તેની વાટ જોતા તેઓ ઊભા હતા. લોકો ચંદન વર્ષા ઝીલતા મુગ્ધ ભાવે પોતાના રાજવી તરફ જોઈ રહ્યા હતા. દસ્યુઓ જય ઘોષ કરતા હતા, મહારાજ વિશ્વમિત્રનો જય. વિશ્વમિત્ર નામ કોને સૂજ્યું, ક્યારે સૂજ્યું, કેમ સૂજ્યું તેનો વિચાર કરવા કોઈ થોભ્યું નહીં. સૌએ એ નામ સ્વીકારી લીધું. એ નામમાં સૌને પોતાનું કર્તૃત્વ લાગ્યું. જરા શાંતિ થઈ એટલે મહારાજ વિશ્વરથે પોતાનું પ્રવચન ચાલુ કરતા કહ્યું, શું કહ્યું? આપ સૌએ મારું નામ બદલ્યું, વિશ્વરથને બદલે આપે મને વિશ્વામિત્ર કર્યો? મહારાજ, આપ વિશ્વના મિત્ર છો. દસ્યુઓ અને નગરજનો એક સાથે બોલ્યા, અને મહારાજ, આપ દેવોના લાડીલા છો, આપના પર દેવોની કૃપા છે, આપ જે કોઈ કાર્ય હાથ ધરશો તેમાં અવશ્ય સફળ થશો. પેલા બ્રાહ્મણે પાછા ઊભા થઈને બૂમ મારી અને ચંદન છાંટણાથી સુશોભિત પોતાનો અંગૂઠો હવામાં ફેરવ્યો. વરી લોકો ગાજી ઉઠ્યા, મહારાજ વિશ્વમિત્રનો જય. લોકોનો ક્ષોભ અદૃશ્ય થઈ ગયો હતો. મહારાજનો જયનાદ તેમના અંતરના ઊંડાણોથી આવતો હતો. નગરજનો વિશ્વરથે આભાર માનતા કહ્યું, આપે અને દસ્યુઓએ આપેલું નામ હું સ્વીકારું છું. ગાદીરાજનો વારસ વિશ્વમિત્ર બને એ તો મારા જીવનની મહત્વાકાંક્ષા છે. પેલા બ્રહ્મદેવ કહે છે, મારા પર દેવોની કૃપા છે, માત્ર મારા પર શા માટે? કાન્યકુંભજના સમગ્ર નરનાર પર દેવોની કૃપા વર્ષી છે. જનતાના ત્યાગને સ્વયં દેવોએ અંજલિ આપી છે. સ્વર્ગલોકમાં પણ દુર્લભ એવું ત્યાગ ભાવનાનું આ દ્રશ્ય જોઈ દેવો પ્રસન્ન છે. મારી ઘોષણાથી નગરજનો પોતાના દાસ દાસી ગુમાવે છે, છતાં તેઓ હર્ષનાદ કરે છે. આવી ઉદાત્ત ભાવના પર દેવોના આશીર્વાદ ઉતર્યા વિના કેમ રહે? પ્રજાજનો, હું તમારો ઋણી છું. તમારા રાજવી થવાના અનન્ય સૌભાગ્ય બદલ હું ઈશ્વરનો પાર માનું છું. છેલ્લે એક વાત કહી દઉં, આ મુક્તિ પામેલા દસ્યુઓને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે. રાજ્ય તેમના એક માસ પૂરતા નિભાવની વ્યવસ્થા કરશે. કોષાધ્યક્ષ નોંધ લે. વરી દસ્યુઓને લોકો મહારાજ વિશ્વમિત્રની જયના પોકારો કરવા લાગ્યા. દસ્યુઓનો ઉત્સાહ ક્યાંય સમાતો નહોતો. મુક્તિનો નશો એવો હોય છે, ક્યાં જવું, કેમ કરવું, તેનું દસ્યુઓએ કોઈ વિચાર કર્યો નહોતો. વિચાર કરવાનો વખત જ ક્યાં મળ્યો હતો? પરંતુ દાસત્વના બંધન તૂટ્યા, નવા રાજાએ તોડ્યા, એનો આનંદ તેમને હર્ષ ગેલા બનાવી રહ્યો. આ ક્ષણે તેમને વિશ્વામિત્ર પરાયા નહીં, પોતિકા લાગ્યા. મહારાજ, મારાથી અવિનય થયો તેની ક્ષમા કરજો. આપ પ્રત્યેની અમારી ભક્તિ જરાય ઓછી ન માનશો. વૃદ્ધ રાજપુરુષે ધ્રુજતા સ્વરે કહ્યું. તેઓ નર્મેઘશ થઈ ગયા. રાજપુરુષો, આપ એમ માનો છો કે મારા રાજવહીવટનો પ્રારંભ હું આપની અવગણના કરીને કરું? મારો એવો આશય ન હોય, છતાં આપને મારા વર્તનથી અવગણના થયા જેવું લાગ્યું હોય તો હું આપ સર્વની ક્ષમા ચાહું છું. વિશ્વામિત્રે સરળતાપૂર્વક કહ્યું. અનેરા ગૌરવપૂર્વક તેમણે માફી માંગી. ના મહારાજ, આપને ક્ષમા માંગવાનું કોણ કહે છે? બે ચાર રાજપુરુષો એક સામતા બોલી ઉઠ્યા. મહારાજ, વિશ્વામિત્ર તેમને હજી સમજતા નહોતા. ક્યારેક પાકા ખેલાડી લાગતા તો ક્યારેક તદ્દન સરળ, પણ તેમની વાણીના આદમ્ય રણકાની અદ્ભુત અસર નજરો નજર જોયા પછી તેઓ મહારાજનો જરાસો પણ વિરોધ કરવાની હિંમત કરી શકે તેમ નહોતા. આપ એવું નથી કહેતા, હું સામેથી આપની ક્ષમા યાચું છું, પરંતુ જવા દો, એ શિષ્ટાચારની વાત છે. મારા સેનાપતિ અને રાજપુરુષો માત્ર શિષ્ટાચારની પરોજનમાં પરોવાયેલા ન રહે એ જોવા હું ઉત્સુક છું. રાજપુરુષો, આ પ્રસંગે હું મારું સ્વપ્ન રજૂ કરું. કાન્યકુંભજની કીર્તિ દિગંતે પહોંચાડવાની વાત મેં કરી ત્યારે આ સ્વપ્ન સિદ્ધ કરવાની અભિલાષા મારા મનમાં હતી. મારા એ સ્વપ્નમાં દસ્યુ અને દાસ, દ્રવિડ અને નાગ સૌને એક કરવાની ઝંખના છે. આ સ્વપ્ન મૂર્તિમંત કરવામાં મારે આપની સહાય જોઈએ. મેં દસ્યુઓને મુક્ત કર્યા એને કોઈ તરંગ માનસોમાં કે મારા પરના એક દસ્યુ બારાનો ઉપકારનો માત્ર બદલો વાળી દેવાનું પગલું ન ગણશો, આ તો મારા વિરાટ સ્વપ્નનો એક ભાગ છે, નાનો એવો ભાગ, આથી પણ વિચાર એવું ઘણું આપણે કરવાનું છે. રાજપુરુષો, તમારી રાજનીતિ કુશળતા આ ધ્યેય પાર પાડવામાં કામે લગાડો. મારે નવું જગત રચવું છે, તેમાં તમારો સહયોગ આપો. આપણો સહિયારો પુરુષાર્થ સફળ થાય તો જગત જીવવા જેવું થઈ જાય. યુદ્ધ શું પ્રજાઓ અને જાતિઓને આર્યવર્ત નવો માર્ગ ચીંધે, આવો આપણે પ્રસ્થ વિશ્વના પથદર્શક બનીએ. પહેલી વિસી પૂરી કરી નહોતી એવા મહારાજ વિશ્વમિત્ર કોઈ સામાન્ય વાત નહોતા કરી રહ્યા, પણ પોતાનું અંતર ઠાલવી રહ્યા હતા. આર્યવ્રતને વિશ્વનું અગ્રણી બનાવવાનું સ્વપ્ન વર્ણવી રહ્યા હતા. એમના નેત્રો કોઈ ભવ્ય ભાવિની કલ્પનામાં ગેગુર હતા. એ નેત્રોમાંથી પ્રસરતા કિરણો જાણે ત્યાં બેઠેલાના અંતર ઉજાળતા હતા. એ દ્રષ્ટિનો પ્રભાવ સૌને આવરી લેતો હતો. રાજ રમતના કાદવથી પર ઉઠતી વિશ્વમિત્રની એ દ્રષ્ટિમાં વેરથી ખગબગતા જગતને શાંતિના સામ્રાજ્યમાં પલટવાની પ્રેરણા હતી. એ પ્રેરણાને પેજ લિસોટે તેઓ વિશ્વ ઇતિહાસનું ઉજરું પ્રકરણ આલેખવા માંગતા હતા. વિશ્વમિત્રની મનોભૂમમાં જે દર્શન લહેરાતું હતું તેના પોતે પણ ભાગીદાર હોય એમ ત્યાં બેઠેલા સૌ હાર્દિક ઉમરકો અનુભવી રહ્યા. આ ક્ષણે લોકોના મનની સંકીર્ણતા વિશાળતામાં પલટાઈ ગઈ. રાજપુરુષોને પણ લાગ્યું કે આ લોકોત્તર પુરુષ ધારે તો મર્દા બેઠા કરી શકે. તેઓ સમજ્યા કે ગાધીપુત્ર વિશ્વામિત્રની ગગનગામી કલ્પના રાજરમતની શેત્રંજ બાજીથી ક્યાંય આગળ નીકળી ગઈ હતી. પ્યાદા બેસાડવા અને ઉઠાડવાની આ વાત નહોતી, આ તો માનવતાના નવા મૂલ્યો પ્રસ્થાપિત કરવાનો ભવ્ય પુરુષાર્થ આદરવાનો પડકાર હતો. એ પુરુષાર્થ સફળ થશે કે નહીં તેની ઈશ્વરને ખબર, પણ આ પરે લોકહૃદયમાં ઉત્સાહની હેલી ચડી છે તે નિર્વિવાદ. આનંદમગ્ન રાજમાતા પુત્રનો પ્રતાપ જોઈ રહ્યા હતા. શાંતિપાઠ બાદ નરેશથી સમાપ્ત થઈ. જૈનાદો ઝીલતા રાજમાતાને વિશ્વમિત્ર સૌથી પહેલા હર્મ્યમાં ગયા. રાજમાતાના શ્વેત કૌશેય પરના કેસરી ચંદન છાટણા લોકો ભાવપૂર્વક નિરખી રહ્યા અને મનોમન પોતાના યુવાન રાજવીને વંદી રહ્યા. વિશ્વમિત્રે દેવના લાડીલા હતા. એ રાજાની પ્રજા હોવાનું કાન્ય કુંભજવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા. એ પછી લોકો વિખરાયા. વિખરાતા તેમનામાં અનોખો ઉત્સાહ હતો. હવે લોકોને જીભ આવી હતી. લોકો કહેતા હતા, મહારાજાએ તો કોતરામાંથી બિલાડું કાઢ્યું. કોઈક અભાગ્યાને ભલે ન ગમે પણ મહારાજની વાત સાચી છે. મેદનીમાંથી સામો જવાબ મળતો સાચી જ ને, એ વિના કંઈ દેવોની કૃપા ઉતરે? ગોરિયા દાસ ગયા તો આપણે તો આજ કૃત્ય થઈ ગયા.